તારીખ 3/5/1985 શ્રી પરમાગમસાર બોલ નંબર 904 અને 905 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર
531 એમાં શુભરાગની વિશેષ કરીને પ્રધાનતા છે. તત્વ વિચારમાં શુભરાગની પ્રધાનતા ગૌણ કરી શકાય. આત્મા વિતરાગ સ્વભાવી જ્ઞાન સ્વભાવી આત્માને મુખ્યતા કરી શકાય એવો અવકાશ છે. પણ જીવ જો એમ ન કરે અને તત્વ વિચારમાં પણ જે રાગ છે તેની પ્રધાનતા રહ્યા કરે તો જેમ બીજા શુભ યોગમાં પરિણમતા જીવોને સમ્યક થતું નથી તેમ તત્વ વિચારવાળા જીવોને પણ સમ્યક થતું નથી. અહીંયા અવકાશ છે, બીજે તો અવકાશ પણ નથી. તત્વ વિચારમાં તો હજી અવકાશ છે, સિવાય તત્વ વિચાર બીજી શુભ યોગની ક્રિયામાં તો શુભરાગની પ્રધાનતા થાય છે. એક તત્વ વિચાર એવો છે કે જેમાં શુભરાગ પણ છે અને આત્મતત્વનો વિષય એમાં હોવાથી આત્મતત્વનો મહિમા ઉત્પન્ન થવાનો ત્યાં અવકાશ છે. પણ આત્મતત્વનો મહિમા પણ રાગની પ્રધાનતા દ્વારા જ ક્રિયા કરે. મહિમા કરવો એટલે રાગ કરવો અને રાગ કરવો એટલે મહિમા કરવો, એવું જો સમજાયું હોય તો એ જીવને પણ સમ્યક્ત્વ પ્રાપ્ત થતું નથી. સમ્યક્ત્વ તો વિતરાગી દશા છે, એ કોઈ રાગરૂપ દશા નથી કે રાગની વૃદ્ધિ કરીને રાગ વધારતા વધારતા વિતરાગતા થાય. લસણ ખાતા ખાતા કસ્તુરીનો ઓળકાર ન આવે. પ્રકાશ ગુરુદેવા દ્રષ્ટાંત આપતા તેમ રાગ વધારતા વધારતા વિતરાગતા થાય એવું ન બને. રાગનો અભાવ કરીને રાગનો નાશ કરીને વિતરાગતા થાય. વિતરાગતા થવાનો એવો નિયમ છે કે રાગના વ્યયમાં રાગના અભાવમાં વિતરાગતાનો સદ્ભાવ થાય. પણ રાગ વધી વધીને વિતરાગતા થાય એવો પ્રકાર વિતરાગતા થવામાં બનતો નથી. તત્વ વિચાર સત્શાસ્ત્રના નિમિત્તે, સત્સૂતના નિમિત્તે, શ્રવણના નિમિત્તે અથવા કોઈ નિમિત્ત વિના માત્ર મનના નિમિત્તે તત્વ વિચાર થાય છે. જો સ્વરૂપના મહિમાની અંતરંગ ક્રિયા તે કાળમાં ઉત્પન્ન થાય, તત્વ વિચારના કાળમાં સ્વરૂપના મહિમાની ક્રિયા ઉત્પન્ન થાય એ અંતરંગ જ્ઞાનની ક્રિયા છે. તો જેમ બીજી સ્વભાવરૂપ બાહ્ય ક્રિયા નિરર્થક છે એમ આ તત્વ વિચારરૂપ બાહ્ય ક્રિયા પણ નિરર્થક છે, એ પણ બાહ્ય ક્રિયા છે. અહીંયા બાહ્ય ક્રિયાની સાથે અંતરંગ ક્રિયાનો સદ્ભાવ થવો ઘટે એવું ન થાય તો બીજા જેમ એકાંતે બાહ્ય ક્રિયામાં પડેલા જીવો મોક્ષ માર્ગમાં આવતા નથી, સમ્યક દર્શનને પામતા નથી તેમ તત્વ વિચાર કરવાવાળા જીવો પણ સમ્યક દર્શનને પામતા નથી. એટલે એકલો વિકલ્પથી તત્વ વિચાર કર્યા કરે છે. ભાષા કેવી લીધી છે કે અંતરંગમાં જ્ઞાનને આત્મસન્મુખ કરવાનો પ્રયત્ન અભ્યાસ કરવાને બદલે માત્ર બહિર્મુખ ભાવે અને બહિર્મુખ જ્ઞાનને બહિર્મુખ રાગ, તત્વ વિચારમાં પણ બહિર્મુખ જ્ઞાનને બહિર્મુખ રાગથી તત્વનો વિચાર ચાલ્યા કરે, તત્વનો વિચાર કર્યા કરે તો તે જીવ પણ સમ્યક પામતો નથી. આમાં પણ એવી સ્થિતિ બને છે, ટેવાઈ જાય છે જીવ. ઘણા એમ કહે છે અમે તો તત્વ વિચાર જ કરીએ છીએ, હાલતા ચાલતા ખાતા પીતા ઉડતા બેસતા ગમે તે કામ હોય, ગમે તે રોજિંદો વ્યવહાર, સવારમાં પરવારે છે બ્રશ કરવું, એ બધી ક્રિયામાં તત્વ વિચાર કરીએ છીએ. તત્વ વિચાર અમને સહેજે સહેજે ચાલ્યા કરે છે, કરીએ છીએ ને સહેજે સહેજે ચાલ્યા કરે છે. તો એ શું હશે કે એ પણ એક ટેવ પડી ગઈ છે જીવને, જેમ કોઈ રટણ કરવાની ટેવ પડી ગઈ હોય એમ આ પણ જો એને રટણ થઈ જાય તો પણ એ સમ્યક પામતો નથી. માત્ર રટણનો વિષય થઈ જાય તો પણ સમ્યક પામતો નથી. અંતર્મુખનો બીજી તો ઉપમા નથી, કેમ કે બધી જગતની ક્રિયા બહિર્મુખથી થાય છે એટલે બારમાં એનો કોઈ દ્રષ્ટાંત નથી. પણ જ્ઞાન જ્ઞાનને વેદે તે અંતર્મુખપણું છે, જ્ઞાન જ્ઞાનને વેદે તે સ્વસન્મુખપણું છે, કેમ કે એમાં જ્ઞાનને સિવાય જ્ઞાન બીજો વિષય રહેતો. જ્ઞાન પોતાને વેદે, જ્ઞાન સ્વને વેદે એમ કહો, બંને એક જ છે, એમાં બેમાં ફેર નથી. અને તે સ્વસન્મુખ પણ છે, તે અંતર્મુખ પણ છે. એનો દ્રષ્ટાંતને ઉપમા ક્યાંય મળે એવું નથી, કેમ કે બીજું બધું બહિર્મુખ બહિર્લક્ષ ભાવથી થાય છે. હે, ખ્યાલ ન આવતો હોય તો ખ્યાલ લેવાનો પ્રયત્ન કરવો જોઈએ. એટલે આગળના બોલમાં એક વાત આવી કે જ્યારે અંતર્મુખપણું થઈ જશે, પ્રયત્ન તું કરજે, પણ પ્રયત્ન કરતા કરતા જ્યારે અંતર્મુખપણું થઈ જશે ત્યારે તને નિર્વિકલ્પ આનંદની ઉત્પત્તિ થશે. કે જે આનંદ માત્ર મનનો આનંદ, મનથી ઉત્પન્ન થતો આનંદ, મનની જગ્યાએ આવતો આનંદ નહીં હોય, પણ તારા સર્વ પ્રદેશેથી પગથી માથા સુધી આખો જે ચૈતન પિંડ આત્મા છે એના સર્વ પ્રદેશે પ્રદેશેથી આનંદ અનુભવ થશે. હવે આમાં છેતરાવાનું નહીં બને તને. ઉપર જે 903માં વાત લીધી છે એની પાછળ આ હેતુ છે કે કેટલાક તત્વ વિચારમાં આત્માના વિચારમાં એકાગ્ર થાય છે, ત્યાં વિચારમાં એકાગ્રતા થતાં રાગમાં એકાગ્ર થાય છે. જ્યારે કોઈ પણ એક વિષયમાં મન એકાગ્ર થાય ત્યારે મનમાં તે વિષય સિવાયનો બીજો વિષય ન આવે એવું બને ત્યારે થોડી શાંતિ પણ થાય, કેમ કે આ આત્માનો વિચાર એવો છે કે સાતાનો ઉત્પાદક છે, શાંતિનો ઉત્પાદક છે. પણ એ સાતા પ્રકૃતિનું વેદન છે, આત્માનું વેદન નથી, જળનું વેદન છે. એમાં કોઈને છેતરામણ થાય, ભ્રમણા થાય તો મને આત્માની શાંતિ પ્રગટ થઈ, તો એ વાત ખોટી છે. આવે છે ને આ લોકોમાં આવે છે, વેદાંતમાં જે લોકો ઉતર્યા છે અમને વચનાતીત અનિર્વચનીય અનુભૂતિ થાય છે. શબ્દ પ્રયોગ ત્યાં પારિભાષિક શબ્દ એ છે અનિર્વચનીય. હા, તો કે ક્યાં થાય છે? તો કે અહીંયા ભ્રમરંધ્રમાં થાય છે, માથામાં થાય છે. કેમ કે ક્યાંય ને ક્યાંય જ્યારે કલ્પના થાય છે, ભ્રમણા થાય છે આ વિષયની, ત્યારે એને મનનો આનંદ થાય, અથવા અહીંયા આનંદ થાય છે, અથવા અહીંયા આનંદ થાય છે, એમને કેમ કંઈ કલ્પના કરે છે. પણ આત્મા એક અખંડ પ્રદેશી, અખંડ આત્મા હોવાથી એનો અનુભવ પણ અખંડ જ હોય. ત્યાં એને એના અમુક ભાગમાં અનુભવ થાય ને અમુક ભાગમાં અનુભવ ન થાય, તો એ આત્માનો અનુભવ ન થયો. એમાં આખો આત્મા અનુભવમાં આવ્યો, અખંડ આત્માનો અનુભવ થયો એ વાત રહેતી નથી. 903 માં હેતુ છે ન ક્ષેત્રવાદ. પણ એકલા તત્વ, એકલા વિચાર વિકલ્પથી તત્વ વિચાર કર્યા કરે, રાગથી તત્વ વિચાર કર્યા કરે, તો તે જીવ પણ સમ્યક્ત પામતો નથી. તેને પણ સમ્યક્ત થાય એમ કરતાં કરતાં સમ્યક્ત થાય, તત્વનો વિચાર કરતાં કરતાં સમ્યક્ત થાય એમ નથી. એ પણ એક બાહ્ય ક્રિયા થઈ ગઈ, મનાશ્રય છે. આત્માથી બાહ્ય જે રાગની ક્રિયા, તેને બાહ્ય ક્રિયા કહેવામાં આવે છે. પછી તેમાં મનનું સાથે જોડાણ હો, વચનનું જોડાણ હો, વાંચન કરતાં બોલતા કે બીજું બેસવાનું, ગમે તે પ્રકારનું શરીરનું, કાયાનું, શુભયોગનું જોડાણ હો, મન વચન કાયાનું, એ બધું બાહ્ય ક્રિયામાં જાય છે. એમાં કોઈ આત્માની ક્રિયા નથી. આત્માથી તે બાહ્ય છે એટલે બહાર છે, આત્માથી બહારની વાત થઈ ગઈ. લોકો દૂરથી જુએ છે તો એટલું જ જુએ છે કે સોનગઢ વાળા માત્ર જ્ઞાનની વાતો કરે છે અને બીજું કાંઈ કરતા નથી. તો એમ કાંઈ એકલી જ્ઞાનની વાતો કરે, વાતો એ વડા થાય એવું કાંઈ સામાન્ય બુદ્ધિથી પણ સ્વીકાર્ય થતું નથી. અને એ રીતે કોમન સેન્સથી પણ માણસ એ વાતને સ્વીકારતો નથી. આ તો સીધી વાત છે, સામાન્ય બુદ્ધિ એ પણ એ વાત તો સમજાય એવી છે કે માત્ર વાતો કરે કે માત્ર વિકલ્પો કરે એટલે એથી કાંઈ એનો મોક્ષ માર્ગનું પ્રયોજનભૂત કાર્ય થાય મોક્ષનું એમ કેમ બને? એ તો કોઈ લોકો લોકોત્તર આત્માની પ્રક્રિયા છે. તો અહીંયા એમ કહે છે કે બીજા ક્રિયાકાંડનો માત્ર કોઈ ટિપ્પણી ટીકા કરવી કે એનાથી નહીં થાય એમ નહીં. અહીંયા તો તું તત્વજ્ઞાનના ક્ષેત્રમાં આવ્યો છું, પણ એકલો વિકલ્પ વિચાર કર્યા કરીશ તત્વનો તો પણ તને સમય તો નહીં થાય. તું પણ બીજા ક્રિયાકાંડી અને આ તારો વિકલ્પનો ક્રિયાકાંડ એક જ વર્ગમાં છે, એમાં કાંઈ ફેર નહીં. બે ક્રિયાકાંડમાં આવી ગયા, સરખું જ છે. તો એ નાસ્તિથી લીધું કે એમ નહીં થાય તો કેમ થશે? કે અંતરમાં ચૈતન્ય સ્વભાવનો મહિમા કરીને, મહિમામાં એકલો રાગ નથી, મહિમામાં જે અદ્ભુતથી અદ્ભુત એવું પરમ તત્વ, પરમાત્મ તત્વ જ્ઞાનમાં આવે છે સીધું જ્ઞાન લક્ષણ દ્વારા, જ્યાં જ્યાં જાણન પર્યાય છે, જ્યાં જ્યાં જાણન ગુણ છે, ત્યાં ત્યાં અનંત પર્યાય ને અનંત ગુણ છે, એવો જે આખો આત્મા જ્ઞાનના આધારે, જ્ઞાન ક્રિયાના આધારે, જ્ઞાન લક્ષણના આધારે જ્ઞાનમય આત્મા લક્ષિત થાય છે, અનંત જ્ઞાનમય આત્મા લક્ષિત થાય છે, ત્યારે એને એ જ્ઞાનમાં જેવું આત્મતત્વ પરમાત્મ તત્વ જીવું જેટલું મહાન છે તેટલી મહાનતા એના જ્ઞાનમાં એની આવે છે. એ માનતા આવે છે, જ્ઞાનમાં સમજાય છે, જ્ઞાનમાં જણાય છે, ત્યારે એને ખરેખર એનો મહિમા થયો એમ કહેવામાં આવે છે. મહિમાવંત તત્વ છે એ જ્ઞાનમાં આવવું, એનું નામ જ્ઞાન મહિમા છે. પછી સાથે રાગાદિ ભાવ હોય છે તો પણ એ સંબંધીનો, આત્મ સ્વરૂપ સંબંધીનો રાગ ચાલે છે ત્યાં, પણ એ રાગ પણ તોડવાનો છે, એ રાગ પણ છોડવાનો છે. કેમ કે ત્યાં શુદ્ધ નયનો પક્ષ થઈ ગયો, એ રાગથી શુદ્ધ નયનો પક્ષ રહ્યો અને એ પક્ષથી અતિક્રાંત થવાનું હોવાથી એ પક્ષને છોડવો છે, એટલે ત્યાં એટલા રાગને પણ છોડવો છે. જો પોતાના પરમ તત્વ સંબંધિત રાગ પણ છોડવા યોગ્ય છે, પોતાના નિજ પરમાત્માનો રાગ પણ કરવા યોગ્ય નથી, તો પછી બીજો કયો રાગ કરવા યોગ્ય છે? વાત પૂરી થઈ ગઈ ત્યાં તો. પછી બીજો કોઈ રાગ કરવા યોગ્ય છે એ વાત સિદ્ધાંતમાં સમાવેશ પામતી. એ રીતે સમસ્ત પ્રકારના રાગનો અભાવ કરવાનો સિદ્ધાંત વિતરાગ માર્ગમાં છે, એનું નામ વિતરાગ માર્ગ છે. ત્યાં જ્ઞાનની પર્યાય પોતે કરતા, જ્ઞાનની પર્યાય પોતે કર્મ, જ્ઞાનની પર્યાય પોતે સાધન, જ્ઞાનની પર્યાય પોતે આધાર, અધિકરણ લીધું ને, જ્ઞાન ક્રિયાના આધારે જ્ઞાનની ક્રિયા પોતે જ પોતાને દાન પોતાનું આપે છે, તે સંપ્રદાન, પોતે જ પોતાને ધારણ કરે છે, તે અપાદાન, દાન લે છે, એક દાન દે છે ને એક દાન લે છે. અને જ્ઞાનની, જ્ઞાનને જ્ઞાનની ક્રિયાનો જ આધાર છે, બીજા કોઈનો આધાર નથી. એ તો સમવૃદ્ધિકારની પહેલી ગાથામાં દ્રષ્ટિ એ ન્યાય લીધો છે કે જેમ એક આકાશ તત્વ દશે દિશાની અંદર અમર્યાદિતપણે ફેલાઈને રહેલું હોવાથી તેને કોઈ અન્ય દ્રવ્યનો આધાર નથી. એકલા આકાશને, માત્ર આકાશને જ્ઞાનમાં લેતા તે આકાશને બીજા કોઈ પણ દ્રવ્યનો આધાર સંભવતો નથી. એવું નિરાલમ નિરપેક્ષ આકાશ દ્રવ્ય જેમ જ્ઞાનમાં આવે છે, તેમ એકલા જ્ઞાન લક્ષણથી એકલા જ્ઞાનમય આત્માને લક્ષમાં લેવામાં આવે તો જ્ઞાન ક્રિયાના આધારે જ્ઞાન છે, કોઈ પણ જ્ઞાનને બીજો જ્ઞેયનો આધાર નથી કે રાગનો ક્રિયાનો પણ આધાર નથી, એમ જ્ઞાન લક્ષિત થાય છે. એવો વિષય ત્યાં લીધો છે. 181-82 ગાથા સમયસાર સંવર અધિકારની પ્રારંભની આ ત્રણ ગાથાઓ છે એક સાથે. અને ત્યાં એ ગાથાનો નિરૂપણનો ઉદ્દેશ એને એના મથાળામાં લખ્યો છે કે સંવર થવાનો જે ઉત્કૃષ્ટ ઉપાય એ જ્ઞાન તે અહીંયા કહેવામાં આવે છે. આવી રીતે ગાથાની શરૂઆત કરી છે. ઉત્કૃષ્ટ ઉપાય એટલે આ જ ઉપાય છે, આ રીતે સંવર થાય છે, બીજી રીતે સંવર થતો આ સંપ્રદાયમાં જે સંવર લઈ લે છે એ સંવરની વાત નથી, એ સંવર નથી, એ શુભરાગ સાથે મિથ્યાત્મી ક્રિયા થઈ રહી છે. એને સંવર માને તો એ શુભરાગ સાથે મિથ્યાત્મમાં પરિણમે છે. મિથ્યાત્મનું બંધ કરે એને સંવર શું થયો? સંવર નહીં હોવા છતાં એ સંવર માને છે, એ નવ તત્વમાં રહેલા સંવર તત્વની ભૂલ છે. મોક્ષ માર્ગ પ્રકાશકમાં નવે તત્વની ભૂલનો વિસ્તાર કર્યો છે ટોડર મુજબ. કે છે અંતરમાં ચૈતન્ય સ્વભાવનો અંતરમાં શબ્દ એટલા માટે લીધો, ચૈતન્ય સ્વભાવ અંતર તત્વ સ્વરૂપ છે, એની સન્મુખ થઈને એને જોનારું જ્ઞાન છે એ પણ અંતરમાં જોવે છે, પોતાના સ્વતત્વને બહારમાં જોતું નથી. જ્યાં છે ત્યાં જોવે છે, અંતરમાં ચૈતન્ય સ્વભાવનો મહિમા કરીને તેને તેની નિર્વિકલ્પ અનુભૂતિ કરી. હવે મહિમા ન આવે ને કોઈને અનુભૂતિ થાય એવું બનતું નથી, એટલે મહિમા કરીને એમ કીધું. જો પોતાનું સ્વરૂપ અંતરમાં ભાસે છે કે સર્વોત્કૃષ્ટ પરમાત્મ તત્વ હું છું, સાક્ષાત સિદ્ધપદ સ્વરૂપ છે પોતે, એવું જ્યારે ભાસે છે, આ દેહ મંદિરમાં, નિજ મંદિરમાં ભગવાનને સ્થાપીએ છીએ ને, તો આ નિજ મંદિર પોતાનું દેહ છે, નિજ મંદિરમાં સિદ્ધ પરમાત્મા અનાદિ સિદ્ધ અનાદિથી જે સિદ્ધ છે એ બિરાજમાન છે, ચૈતન્ય મૂર્તિ સિદ્ધની મૂર્તિ બિરાજમાન છે, એને અંતરમાં જોવે તો એનો મહિમા એને આવ્યા વિના રહે, એવું જ મહિમાવંત તત્વ છે. અનંત ગુણ મંડિત, એક એક ગુણનું અનંત સામર્થ્ય. અને ગુણ એટલે કેવો ગુણ, કે જે ગુણને અવગુણની ગંધ નથી, જેમ પ્રકાશમાં અંધકારની ગંધ નથી, સુગંધમાં દુર્ગંધની ગંધ નથી, નારકીમાં સ્વર્ગના સુખની ગંધ નથી, સ્વર્ગના સુખમાં નરકના દુઃખની ગંધ નથી, એમ આત્મા અનંત ગુણવાનમાં અવગુણની ગંધ નથી. આપણે એક વખત કોઈ કોઈ વખત એ વાત લઈએ છીએ, મુનિરાજ જ્યારે ઉપદેશ આપે છે શ્રી ગુરુ, ત્યારે એમની જે વાણી છે એ રાગ નિમિત્તક ભાષા છે. કેવી છે? એવો વિકલ્પ થયો છે ઉપદેશ દેવાનો, ત્યારે ભાષા નીકળે છે. તો રાગ છે એ શું છે? કે દોષ છે, ત્યાં ચારિત્ર મૂળ નો દોષ છે. એટલો પણ એ પોતે પણ એમ જ કહે છે કે આ ચારિત્ર મૂળ નો દોષ છે. વિકલ્પ ઉઠો, વાણીનો યોગ હતો તો ભાષા નીકળી ઉપદેશ થઈ. પણ સાથે જે શુદ્ધાત્મ પરિણતિ છે ને એની મૈત્રી છે, એ રાગને શુદ્ધાત્મ પરિણતિની મૈત્રી વાળો રાગ હોવાથી એ રાગ સહિતની વાણીમાં પણ શુદ્ધાત્માને એ કહે છે. પણ એ દોષ નિમિત્તક ભાષા નીકળી, રાગના દોષ નિમિત્તક ભાષા નીકળી તો પણ બીજાને ગુણ થાય છે. શું થાય છે? બીજાને ગુણ થાય છે. પોતાને એટલું નુકસાન છે પણ બીજાને ગુણ થાય છે. જેના આવા દોષના અંશ નિમિત્તે બીજાને ગુણ થાય તો એના ગુણની શું વાત કરવી? મૂકો ત્રિરાશિ, એ ગુણની તો કોઈ વાત થઈ શકે, આત્માના ગુણની કોઈ વાત થઈ શકે એવું નથી. એવા ગુણ છે એક બીજો દ્રષ્ટિ, વાણી તો પૂતગળમય છે ને, તો પછી વિતરાગ ને જ્ઞાન અનુસાર છે એટલે વિતરાગી વાણી કહીએ, વાણી તો પૂતગળાત્મક છે. એવો જ એક બીજો દ્રષ્ટાંત છે કે કોઈ જીવ મુનિને સાધકને ઉપસર્ગ કરે તો મુનિ એને ક્ષમા આપે છે, ક્રોધ નથી કરતા. સાધક એના ઉપર ક્રોધ નથી કરતો, એને ક્ષમા આપે છે. તો એ જે ક્ષમા સંબંધિત રાગ છે એને દુનિયા આખી ગુણ ગુણ કહે છે. શું કહે છે?
ગુણ કહે છે.
જેને જગત શું કહે છે? કે ક્રોધની પ્રત્યે આને ક્ષમા ધારણ કરી છે. તો એ વિતરાગ માર્ગમાં જે ક્ષમાનો રાગ ઉત્પન્ન થયો, ક્ષમા કરવાનો જે રાગ ઉત્પન્ન થયો સામાજીને, એને દોષ કહે છે. જે દુનિયાની નજરે ગુણ છે એ વિતરાગ માર્ગમાં દોષ છે, તો એની નિર્દોષતા કેટલી અલૌકિક હશે. આ ત્રિરાશિ મૂકવા જેવી છે. આવી વાત છે, બહુ અલૌકિક વિષય છે. આત્માના ગુણનો જે વિષય છે, ગજબનો અલૌકિક વિષય છે. એવો ગુણ ભંડાર આત્મા છે. એ ગુણ ભંડાર આત્માને જ્યારે પોતાને વિશ્વાસ આવે છે કે હું આવો છું, એવું જ્યારે એના જ્ઞાનમાં સહજ પ્રત્યક્ષ સ્વભાવી છે એવું પ્રત્યક્ષ, એની પ્રત્યક્ષતા માલુમ પડે છે. ભાષણમાં તો હજી એને એની પ્રત્યક્ષતા, સહજ પ્રત્યક્ષ સ્વભાવી છે ને, સ્વભાવથી એ પ્રત્યક્ષ છે એટલે માલુમ પડે છે. ત્યારે માલુમ પડવું, જેવું છે એવું આત્મતત્વ, પરમાત્મ તત્વ જ્ઞાનમાં માલુમ પડવું, એ એનો મહિમા છે. એ મહિમા પૂર્વક પછી રસ ઉપજે છે. પછી એને જાણતા આત્મતત્વનો, આત્મ સ્વરૂપનો આત્મરસ ઉપજે છે. અને એ રસ એટલે હદે વધી વૃદ્ધિગત થાય છે કે આત્મરસ છે એ પરિણામની અંદર એકાકાર વ્યાપી જાય છે. એટલો એટલી હદે વધે છે કે એકાકારપણે એકલો આત્મરસ ચૈતન્ય રસ વ્યાપે છે. ત્યારે નિરસ થયેલો જે રાગ, ત્યારથી રાગ તો નિરસ થયો છે, નિરસ થયેલો રાગ ઉત્પન્ન થતો નથી, એને વિતરાગી દશા કહેવામાં આવે છે. એને અહીંયા સમ્યક દર્શન, પ્રથમ ઉપશમ સમ્યક દર્શન કહ્યું. સમ્યક દર્શનનો વિષય આમ તો અધ્યાત્મનો અંતરંગ પરિણામનો વિષય છે, પણ ગુરુદેવ શ્રીએ આ વિષય બહુ ખોલીને બહાર મૂક્યો છે, એકદમ ખોલીને સ્પષ્ટ કર્યો છે. એની પૂર્વ ભૂમિકા આવી હોય, આવી પૂર્વ ભૂમિકા હોય અને આવું જ પરિણમન આવે, એમાં બીજું કાંઈ આગું પાછું હોય નહીં, બીજી રીતે નહીં, બીજા પ્રકારે નહીં, અને આનું બીજું ફળ પણ બીજા પ્રકારે આવે નહીં, આમ હોય તો બીજું ફળ આવે, આ દશા આવે. આટલી વાત એકદમ સ્પષ્ટ કરી છે. પણ એ તો વિકલ્પ જ છે, એકલો રાગ ચાલે છે. જો ભેદ જ્ઞાનનો પ્રયોગ ન થાય તો એકલો રાગ ચાલે છે. રાગની મુખ્યતામાં શું છે? જ્ઞાન તો હંતાઈ ગયું છે, તિરોભૂત થઈ ગયું છે. એકલો રાગ ચાલે છે ને રાગને જ રગડ્યો છે. આ જીવે રાગ રસને જ રગડ્યો છે, ગમે તે બાને, ધર્મને બાને, એને રાગ રસને રગડ્યો છે. વિતરાગ રસનો કંદ છે આત્મા, એને સામું જોયું નથી. સામું નહીં જોયું હોવાથી એનો મહિમાને રસ આવ્યો નથી. પછી એ રસને રગડવાનો પ્રશ્ન ક્યાં રહે? ઉત્પન્ન થયો નથી એને રગડવો ક્યાં? એના અભાવમાં એને રાગ રસને રગડ્યો છે. અનંતકાળથી એક જ કામ કર્યું છે, બીજું કર્યું. પણ એકનું બહિર્લક્ષી ચિંતન મનન કાર્યકારી નહીં થાય. એમાં જ્ઞાન લક્ષણથી જ્ઞાન ક્રિયાના આધારે એને જ્ઞાન સ્વભાવ અંતર લક્ષમાં લેવો રહ્યો. એ જો લક્ષમાં આવે જ્ઞાન સ્વભાવ, તો જ્ઞાનમાં અનંત ગુણ મંડિત આત્મ સ્વરૂપનું લક્ષ થાય, એનો મહિમા થાય, એનું મૂલ્યાંકન થાય, એની કિંમત થાય, તો એનો રસ ઉપજે. એનો રસ ઉપજે તો વધે, વધે તો એ વધીને સમ્યક દર્શન સુધી પહોંચે. આમ થવું જોઈએ. ત્યાં ચિંતન મનન ગૌણ છે, ત્યાં ચિંતન મનન ગૌણ છે. એક રટણનો પત્ર છે, દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશ. આચાર્ય તો વિકલ્પની ક્રિયાને ઉન્મત્તની ક્રિયા કહે છે. આચાર્ય શું છે કે જે લખનાર છે પ્રેમચંદજી દિલ્હી વાળા છે તો એમને લખે છે કે જવાબ મળે ન મળે બહુ વિકલ્પ ન કરવો. લિખના વિકલ્પ હોના ક્રિયાને તો મોક્ષ કો હે બુદ્ધિ સે સદૈવ સહજ ગૌણી રહેતી હૈ. યહ ક્રિયાએ તો આચાર્યોને ઉન્મત્તો કી કહી હૈ. સૂત્ર છે તત્વાદ સૂત્રનું, ઉમા સ્વામીનું સૂત્ર. પોતાને ઉપદેશ આપવાનો વિકલ્પ કહે છે ઉન્મત્તની ક્રિયા કહે છે. યોગેન્દ્ર દેવ પણ એવી વાત કરે છે. યોગેન્દ્ર આચાર્ય યોગ યોગ એકાંત વેદન નહીં હોના ચાહીએ. બીજા વિનય કરે છે ને ના પાડે છે. વિનય કરવાની કઈ જરૂર નથી. વાંચન મનન હટણ વિદ્રોહ વિશે શૈલી છે એમાં એમની આમ પરિણતિ છે. હલકા ઉગ્રતા છે. નિશંક નિર્ણય કે લીએ કિસ પ્રકાર રટન પુરુષાર્થ આદિ હોના ચાહીએ એવો પ્રશ્ન છે. તો અપને અસ્તિત્વ કી યથાર્થ સમજ મેં સબ બાત ગર્ભિત હૈ. જો અસ્તિત્વ ગ્રહણની વાત લીધી છે. અપને અસ્તિત્વ કી યથાર્થ સમજ મેં એ સમજને જ ગ્રહણ કીધું છે. પોતાનું ત્રિકાળ અસ્તિત્વ જે જ્ઞાનમય છે એની સમજ એટલે જ્ઞાનમાં એ અહીંયા છે એમ સમજાય છે. હું એનું ગ્રહણ થઈ ગયું આ હું એમાં બધી વાત ગર્ભિત છે. એમાં રટણે ચાલે ને પુરુષાર્થ થાય ને બધું એમાં ગર્ભિત છે. પ્રમાણ જ્ઞાન કા વિષય નિત્ય વ અનિત્ય અથવા ત્રિકાળી ધ્રુવ ક્ષણિક પરિણામ એક વસ્તુ એક હિ સાથ મેં હું. આ પ્રમાણ જ્ઞાનનો વિષય છે. દોનો પ્રકાર કા અનુભવ એક હિ સમય હોને પર નિશંકતા હો જાતી હૈ. દ્રવ્ય પર્યાયમાં યુપત અનુભવ પ્રમાણ જ્ઞાનમાં થતા પોતાના દ્રવ્ય સંબંધી નિશંકતા થઈ જાય છે અને દ્રવ્ય ગુણ પર્યાયમાં બીજી ગડબડ રહેતી નથી સમજણમાં. સંસારી જીવ કો કર્તૃત્વ ભોક્તૃત્વ રૂપ માત્ર પરિણામ કે વેદન કી પ્રસિદ્ધિ હૈ. મિથ્યા દ્રષ્ટિ જીવોને કઈ કરવું 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 અથવા ભોગવું હરકશોકનું એટલો જ પરિણામમાં એના વેદનની પ્રસિદ્ધિ છે. તે જ સમયે ત્રિકાળી રૂપ જે સ્વ અસ્તિત્વ છે એની પ્રસિદ્ધિ એને નથી. કાંઈ આવું છું પરિણામો છે અસ્તિત્વ પણ એકી શ્રદ્ધા હટા કર ત્રિકાળી જ્ઞાનાનંદ આદિ અનંત ગુણો કે દેહાકાર અસંખ્યાત પ્રદેશી નિજપણે મેં શ્રદ્ધા કી પર્યાય કો એકાકાર વ્યાપક કરતે હી નિત્યપણે નિજ અસ્તિત્વપણે કા પ્રતિ સમય અનુભવ હોતા હૈ. એમ આગળ વાત લેવી છે. અપરિણામી નિત્ય ત્રિકાળી ધ્રુવ બિંબ મેં હું ક્ષણિક પરિણામ નહીં યહ શ્રદ્ધા કા વિષય હૈ. શ્રદ્ધા એક હી સમય મેં પૂર્ણ ત્રિકાળી કો પકડ કર અભેદ હો જાતી હૈ. यहाँ अस्तित्व की स्थापना होते ही श्रद्धा थी। मैं परिणाम के साथ नहीं परिणमता, परिणाम का कर्ता परिणाम ही है। मैं तो अपरिणामी वर्तमान में ही परिपूर्ण हूँ, वर्तमान से ही मुझे कुछ करना कराना नहीं है। हवेली मुझे रटन पुरुषार्थ हवेली ज्ञान आदि सब परिणाम है, इनसे मुझे लाभ हानि नहीं। ठीक, हाँ रटन चाले तो सारू एवं लाभ न मने नहीं, एवं लाभ मने नहीं, एम कहते इनसे मुझे लाभ हानि नहीं। मेरी अपेक्षा से यह स्वयं होते हैं, हूँ ध्रुव रही जाऊँ छो, मारे अपेक्षा थी तो आ स्वयं आपो आप क्या करे थे। मैं अविचल हूँ, मैं अविचल हूँ, त्रिकाल अविचल, इन परिणामों से विचलित नहीं होता। परिणाम छे चल चल तत्व छे, एने साथे हूँ विचलित तो इनसे पृथक व अधिक हूँ, एनाथी पृथक छू, एनाथी हूँ जुदो छू एक समय ना परिणाम थी, अने एनाथी हूँ घणो अधिक छू, जुदो छू पृथक छू ने अधिक छू। अपेक्षा से मेरे गर्भ में होते हैं, प्रमाण नी अपेक्षा है मारा गर्भ में, इतने मारा अंग में थाय छे, पण इनमें एक मेक नहीं होता, छता पण हूँ एमा तदाकार थतो नहीं। एक समय ना परिणाम में हूँ एक मेक थी ने तदाकार थतो नहीं। दर्पण का त्रिकाली दल, हवे एक बहु सरस दृष्टांत आए बोले, दर्पण का त्रिकाली दल अंदर नो पाछळ नो दळ बिलोरी काठना, एक समय की दर्पणाकार पर्याय से भिन्न ही रहता है। एक समय नी जे उपली अवस्था छे अने एमा जेमा प्रतिबिंब पड़े छे अने प्रतिबिंब नथी पड़ती एवी बे अवस्था छे, एनाथी दळ छे दळ छे, दळ एक समय नी उपली सपाटी रूपे भिन्नी रहता है, दोनों एक समय में है। यदि दल एक समय के आकार में आ जाए तो त्रिकालीपणे का नाश हो जाता है, प्रतिबिंब नो नाश थता दल नो नाश थी जाए, रिसा नो नाश थाय। अतः त्रिकाली ध्रुव नीति वस्तु में अपने अस्तित्वपणे में श्रद्धा की व्यापकता करते ही सब कार्य सहज स्वभाव रूप अनुभव होने लगता है। वर्तमान से ही मुझे कुछ नहीं करना है ऐसे मैं पने की यथार्थ अभेद प्रतीति होती ही चारित्र पुरुषार्थ आदि के सब परिणाम, क्या चारित्र पण थाय छे ने पुरुषार्थ पण थाय छे, करू करू नो नहीं, चारित्र पुरुषार्थ आदि के सब परिणाम सहज ही मैं त्रिकाली का अनुसरण करने लगते हैं। चारित्र मैं त्रिकाली वो भाव अनुभव रूप थाय छे, पुरुषार्थ में हूँ त्रिकाली वो भाव अनुभव रूप थाय छे, वशुद्ध होने लगते है, चारित्र पुरुषार्थ ना परिणाम शुद्ध ने वृद्धिगत थवा लागे छे। परिणामों में उलट फेर करने की दृष्टि, परिणामों में आगू पाछू करवानी दृष्टि असम्यक है, सम्यक न हो ये असम्यक है। इस क्रिया से सब ही जब ही हट सकते हैं कि इनसे भिन्न अपरिणामी वस्तु में निश्चल रूप वस्तु में निश्चल रहे, निश्चय स्वसत का संग होना ही कुछ गुरुदेव के संग का फल होना चाहिए। बुद्धों पछे नाके गुरुदेव विशिष्टता तो भक्ति ने एकदम तत्वनी अपरिणामी ध्रुवनी बात करीने एम के आ गुरुदेव मने समझाय समझे अथवा आ गुरुदेव ना संगनु फल आ छे। वर्तमान में ही परिपूर्ण हूँ तो वर्तमान से ही किसी से भी लाभ और नुकसान नहीं है। जेटलो जोर थी निश्चय प्रकाशित करो शब्द द्वारा एटली जोर थी भक्ति आई है, आ बे बात एक साथ एट्ले निश्चय निश्चय आ भाष ने स्वच्छंद न तो એનું વિલક્ષણ છે. કેમ કે આ પત્ર લિખાતી ખબર નથી કે આ પુસ્તકારો થશે. આ તો ખાનગી બે વ્યક્તિ વચ્ચે વિષયનો વ્યવહાર છે, બે વ્યક્તિ વચ્ચેનો આ વ્યવહાર છે પત્રનો. તો તેથી આ વાત આવી છે કુદરતી, એક એક પત્રમાં આ વાત આવે છે, કોઈ બાકી નથી એક પત્ર એવો. પેલા પણ એ પણ જ્યાં વાત લીધી છે આગળનો 40મો જે પ્રેમચંદજીનો, કે વિનય ભાવ કા એકાંત વેદનની કા પરાશ્રિત વિનય ભાવ દુઃખ હે દ્વાદશાંકા સાર તો શ્રી ગુરુદેવને ફરમાયા હે કે, ત્યાંથી કરીને પછી આખું તત્વનું નિરૂપણ કરે છે. પણ મેં કે હું કહું છું એમ નહીં, ગુરુદેવ આપતો છે. એવી રીતે નવરંગભાઈ ઉપરનો પણ એવો જ કાગળ છે, એમાં એવી રીતે વાત એવી તો ઘણા પત્રમાં એવી તો વાત છે. પત્ર લીખો છે કે શિખિયાજી સોનગઢ આવ્યા છે, ત્યારે ગુરુદેવના 47મી ઉપરના પ્રવચનો ચાલે છે. જ્ઞાનાનંદી ગઢ, ગુરુદેવ માટે વિશેષણ વાપર્યા છે, જ્ઞાનાનંદી ગઢ વિતરાગ પ્રધાની શ્રી ગુરુદેવ કી પ્રશસ્ત રાગ અંશ નિમિત્તક સિંહ ગર્જના. કેવી ગર્જના? સિંહ ગર્જના. પ્રશસ્ત રાગ નિમિત્ત થી ઉત્પન્ન થયેલી, પ્રશસ્ત રાગ નિમિત્તક સિંહ ગર્જના એ છે. 47 નયોગ પર પુણ્યવાન મુમુક્ષુઓ કો ઉલ્લાસિત પ્રવચનો કો લાભ હોવા જાનકર અત્યંત પ્રસન્નતા હોય. એના પત્રમાં સમાચાર હતા કે જાણ્યા, જાણીને બહુ પ્રસન્નતા થઈ. લખનાર તો એટલું લખ્યું કે અત્યારે ગુરુદેવ સોનગઢમાં 47 ઉપર પ્રવચનો આપે છે, શિષ્યજી આવ્યા છે, ફલાણો છે. પોતે ગુરુદેવનો મહિમા કરીને આ વાત જાણી એમ કે લખે છે. જાણી એવું તમે લખ્યું તે જાણ્યું એમ નહીં, આટલો મહિમા કરીને એમ કહે છે વાત, આટલી ભક્તિ કરીને. પુણ્ય ભાવ યોગ છે, ઈસ અવસર છે, મુજે વંચિત હોના પડા ઇસકા ખેદ રહા. શ્રી ગુરુદેવ કે પ્રવચનો કા મુખ્ય સાર મેને યહ લિયા હૈ, એમ કરીને પછી આ આખો તત્વજ્ઞાનનો પારિગ્રાહ લીધો છે કે વર્તમાનમાં જ પરિપૂર્ણ છું, વર્તમાનમાં જ મને કોઈથી લાભ નથી. એ બધી વાત છે લીધી, પણ એ ગુરુદેવના પ્રવચનોનો સાર મને આપ્યો છે એમ કરીને. પ્રશસ્ત નિમિત્તક, પ્રશસ્ત રાગ નિમિત્તક. અપ્રશસ્ત તો અશુભ થાય છે, પ્રશસ્ત એટલે શુભ. પ્રશસ્ત રાગ નિમિત્તક એટલે શુભ રાગ નિમિત્તક, એમ વિકલ્પ થાય છે ને. એટલે શું છે કે શુભ રાગના નિમિત્તે કરાયેલી એવી જે પ્રવચનની વાણી, શુભ રાગના નિમિત્તે કરાયેલી અથવા શુભ રાગના નિમિત્તે થયેલી, કહો એટલે કરાયેલી. રાગનો મુખ્યપણ શું, બોલવામાં રાગનું મુખ્યપણ ઉપયોગમાં. આમ તો ત્રિકાળી મુખ્ય તો સદાય હોય છે, એ મુખ્યતાની વાત માને છે. જેના અંતરમાં ભેદ જ્ઞાન રૂપી કળા જાગી છે, ચૈતન્યના આનંદનું વેદન થયું છે, એવા જ્ઞાની ધર્માત્મા સહજ વૈરાગી છે. ભલે ગમે તે યોગમાં હો, ચાર ગતિમાં કોઈ પણ ગતિમાં હો, અને દેવ કે મનુષ્યના કોઈ પણ પુણ્યવાન તરીકેના યુગમાં હો, પુણ્ય પદવી ધારક હો, ઇન્દ્ર હો, ચક્રવર્તી હો, ક્યાંથી માંડીને સમર્થમાં સમર્થ, પણ જેને અંતરમાં ભેદ જ્ઞાન રૂપી કળા જાગી છે, જે રાગ ઉદયની સામગ્રીમાં આસક્ત થાય છે, રાગ શું કામ કરે છે? કે ઉદયની સામગ્રી પ્રત્યે ખેંચાય છે, એવો જે આસક્ત ભાવ જેને રાગ કહેવાય, તેનાથી જે અંદરમાં જુદો પડે છે એને ભેદ જ્ઞાન કહેવામાં આવે. એવા રાગથી પણ જે જુદો પડે છે, આ રાગ તે હું નહીં, રાગ તે મારું સ્વરૂપ નહીં, અને એ રાગથી જે મોઢું ફેરવે છે, રસ્તો નથી રાગમાં
બરોબર,
પણ ભેદ જ્ઞાન એટલે રાગથી મોઢું ફેરવી દે છે, એને રાગના વિષયમાં રસ ક્યાં રહ્યો એમ સાબિત કરવું છે. ભેદ જ્ઞાની જીવ કે જેને અંદરમાં ભેદ જ્ઞાન કરવાની કળા આવડી છે, આ ખૂબી છે, આર્ટ છે. ભેદ જ્ઞાન છે એ કળા છે. જેમ જે તે પ્રકારની કળા થી સહજ માત્રમાં કામ થાય છે, માણસ જુએ ત્યારે એને આશ્ચર્ય થાય, હવે આ તમે કેવી રીતે કર્યું, આ કે રમત માત્રમાં કર્યું, આ પગમાં પેન્સિલ પકડીને ચિત્રે છે ચિત્રકારો પગથી, હે, એને પોતાને સહી કરવી હોય તો ન કરી શકે, હાથે સહી કરતો હોય પગે કરી શકે, પોતાને પોતાના સિગ્નેચર ચિત્રો દોરે, ફોટા દોરે, કળા છે. એમ ભેદ જ્ઞાન છે એ પણ પ્રેક્ટિસથી સાધ્ય થયેલી કળા છે, કે જે અંદરમાં સાથે પોતાનો જ ઉત્પન્ન થયેલો રાગ એનાથી જુદા પડવાની આવડત છે. એની રાગ એવો છે કે ઉત્પન્ન થતા હે બીજા સમયે નહીં, તે જ સમયે જીવ એકત્વ કરી જાય છે અનાદિનો. પછી એ રાગ ગમે તે પ્રકારનો હોય, એક ખાલી પાણી પીવા માટે પાણીનો પ્યાલો ભરવાનો વિકલ્પ ઉઠે તો એમાં એકત્વ કરી નાખે, પણ આમાં કેમ બહુ લાભ નુકસાનનો સવાલ છે? બીજી કોઈ મોટી લાભ નુકસાનની વાત હોય તો માણસને એમ થાય કે ભાઈ મોટું નુકસાન જોતું હતું એટલે રાગ તો થઈ જ જાય ને, કે મોટો લાભ હતો, પણ એક સામાન્ય વિકલ્પ ઉઠે તો એને એ વિકલ્પની સાથે એકત્વ થઈ જાય છે. પછી ઊભો એને બેસવાનો વિકલ્પ છે તો એમાં એકાકાર થાય, આ એક પરિસ્થિતિ છે. અનાદિથી જીવની રાગના એકત્વરૂપ જે પરિસ્થિતિ છે એ ચારિત્રની પ્રધાનતાથી મિથ્યાત્મ પ્રવૃત્તિનું પ્રસિદ્ધપણું છે, અથવા જ્ઞાનને ચારિત્રની પ્રધાનતાથી જ્ઞાન એકત્વ કરે છે મિથ્યા પ્રવૃત્તિનો, એ મિથ્યાત્મનો એ પ્રસિદ્ધ પણ છે. દર્શનથી, શ્રદ્ધાથી, જ્ઞાનથી અને ચારિત્રથી મિથ્યાત્મ કેવી રીતે છે એ એક એક ગુણની પ્રધાનતાથી એની પરિભાષા થાય છે. એવી જ રીતે સમ્યત્વની પરિભાષા પણ શ્રદ્ધાની મુખ્યતાથી, જ્ઞાનની મુખ્યતાથી, આચરણની મુખ્યતાથી થાય છે. તો અહીંયા કહે છે કે અંદરમાં જે રાગ ઉત્પન્ન થાય છે, રાગ મટી નથી ગયો, જે રાગ ઉત્પન્ન થાય છે જ્ઞાનીને જ્ઞાન દિશામાં, તેનાથી તે અંદરમાં જુદો પડી જાય છે. એવી જેને અંદરમાં કળા ઉત્પન્ન થઈ છે એને ભેદ જ્ઞાન કળા કહે છે. ભેદ જ્ઞાન એ સહજ વૈરાગ્ય બરાબર સીધા છે, જ્ઞાન કળા જ શકે તક જાગી, એ ભેદ જ્ઞાનની કળાની વાત છે. તે જગમાન સહજ વૈરાગ્ય કહે છે કે એ ધર્માત્મા અંદરમાં સહજ વૈરાગ્ય છે. હવે જગતના પાંચ ઇન્દ્રિયના જે વિધ વિષયો છે, અનેક વિધતા છે એમાં, એક સંગીત તો એમાં અનેક વિધ સુર છે, એક સુગંધ તો એની અંદર અનેક પ્રકારની સુગંધો છે, એક સ્પર્શ તો એમાં અનેક જાતના સ્પર્શની વિવિધતા છે, એક સ્વાદ તો એનો એની પણ એક મોટી દુનિયા છે, પાકશાસ્ત્ર છે કે નહીં, સ્વાદની દુનિયા એટલી વિવિધતા છે કે જીવને એના પ્રત્યેનો રસ છોડવો અને તોડવો એના માટે પણ એની પાસે એક બહુ બળવાન ચીજ હોય તો તૂટી શકે, સામાન્ય રીતે તૂટે એવું નથી. આ જીવે ત્યાગ કરવામાં બાકી નથી રાખી, પાંચે ઇન્દ્રિયના વિષયો છોડીને જંગલમાં ચાલ્યો ગયો છે અનંતવાર, એક વાર ની પણ અનંતવાર ચાલ્યો ગયો છે, પણ એનો એ રાગ ને રસ ને આસક્તિ છૂટી નથી ને તૂટી નથી. જંગલમાં ગયા પછી ઘર સાંભળ્યું છે, જો ત્યાગથી છૂટતું હોત તો એને અહીંયા સાંભળત નહીં. તો એવું કયું પ્રબળ એને અવલંબન હોય, સાધન હોય તો આ તૂટે? આટલી વાત છે કે ચૈતન્યના આનંદનું વેદન થયું હોય તો, અનંત અપરિમિત બેહદ આનંદથી ભરેલો જે આત્મા છે એનું એના આનંદનું એ આનંદનું અંદરમાં વેદન થયું હોય, એ વેદન એવું ઉત્કૃષ્ટ છે અને એ આનંદનું ધામ આત્મા એટલો ઉત્કૃષ્ટ છે કે એના એક અવલંબન સિવાય બીજી રીતે બહારમાં સુખ અને આનંદ છે એનો રસ છૂટવો અશક્ય છે, કોઈ રીતે છૂટી શકે નહીં. આ એક જ પ્રકાર છે. એવું જેને થઈ ગયું છે, એવું આ આનંદનું વેદન જેને થઈ ગયું છે અને રાગ છતાં રાગ રહી ગયો છે, એનાથી જુદો પડતો જાય છે, એ પ્રેક્ટિસ ચાલુ છે એની, એવો જ્ઞાની ધર્માત્મા સહજ વૈરાગી છે. એ સહજ જ વૈરાગી છે. એને રાગી તરીકે જુઓ તે સરાસર અન્યાય છે એના પ્રત્યેનો, એ જ્ઞાની પ્રત્યેનો સરાસર અન્યાય છે. ભરતજી ઘરમાં વૈરાગ્ય તો પ્રસિદ્ધ છે, જૈન પુરાણ ની અંદર એ પ્રસિદ્ધ છે કે ભરતજી ઘરમાં વૈરાગ્ય તો ચક્રવર્તી હતા, પાંચ ઇન્દ્રિયના વિષયોની કોઈ ખામી નહોતી પણ એને રાગ પ્રત્યે જ વૈરાગ હતો, ત્યાં પછી વિષયો પ્રત્યે રાગ હતો એ વાત રહેતી. પૂર્વ પુણ્યના ઉદયથી જે સામગ્રી ઉદયમાન છે તે છે, પણ અંદરમાંથી રાગથી ખસી ગયા છે. જે રાગમાં પોતાના અસ્તિત્વને જ ભાળતા નથી કે વેદતા નથી એને રાગના વિષય સાથે સંબંધ કહેવો એ અન્યાય છે. ખરેખર એને સંબંધ એ જોવે છે કે મારો પ્રવેશ નથી. અજ્ઞાની જીવ પર પદાર્થના સાથે પર પ્રવેશના ભાવનો અનુભવ કરે છે, અભ્યાસ છે, થઈ શકતો નથી. કોઈ અજ્ઞાની જીવના રાગી વિકારી પરિણામ પણ પર પદાર્થમાં પ્રવેશી શકતા નથી, પણ એ અભ્યાસે કરીને અનુભવ કરે છે કે મરચું મને તીખું લાગ્યું ને સાકર મને ગળી લાગી, પણ એ બની શકતો નથી. જ્યારે જ્ઞાની રાગથી ભિન્ન પડ્યો છે એને પર પદાર્થના સંયોગના કાળમાં પર પ્રવેશ ભાવનો અભાવ છે, અને જ્યારે એવા પર પ્રવેશ ભાવનો અભાવ હોય ત્યારે જ સ્વસંવેદન પરિણતિ ઉત્પન્ન હોઈ શકે. જ્યાં સુધી પર પ્રવેશ ભાવનો સદભાવ હોય તો સ્વસંવેદનનો અભાવ થાય, અને પર પ્રવેશ ભાવનો અભાવ થાય અભ્યાસ મટતા ત્યારે એને સ્વસંવેદન પ્રગટ હોય. તો એને સ્વસંવેદન પ્રગટ હોવાથી તેને સહજ વૈરાગપણું છે અથવા પર પ્રવેશનો ભાવ એને નથી. એ જાણે છે કે આ વિકલ્પ પૂછો કે હું ખાઉં, વિકલ્પ પૂછો કે હું ખાઉં, પણ જાણે છે કે પરમાણુ પરમાણુની ક્રિયા કરે છે, રાગ રાગની ક્રિયા કરે છે અને આત્મા જ્ઞાન ને સ્વસંવેદનની ક્રિયા કરે છે. આત્મા જ્ઞાન ને સ્વસંવેદનમાં રહ્યો છે, રાગમાં નથી, અને જે પરમાણુ છે ખાવાના ખોરાકના એમાં પણ આત્મા એટલે એને ચારિત્ર મોહની આસક્તિ હોવા છતાં એમાં રસ નહીં હોવાને લીધે એને નથી એમ કહેવામાં આવે છે કે એને રાગ આસક્તિ નથી, રાગ નથી, એ વૈરાગી છે, ચારિત્ર મોહની છે, એટલો દોષ છે જાણે છે, પણ એને ગૌણ કરાવવામાં આવ્યો છે. આ સમજાવવા માટે, એની ભૂમિકા સમજાવવા માટે ગૌણ કરાવે છે. પોતે તો એને દોષ જ માને છે ને, પોતે દોષને એવી રીતે ગૌણ કરતો નથી કે દોષ વધી જાય કે મારો દોષ નથી એમ. તે જ્ઞાની વિષય કષાયોમાં મગ્ન હોય એવું વિપરીત પણ સંભવતું નથી. આ 905માં જ્ઞાનીની અંતરદશા કેવી હોય એ વિષય ઉપર પ્રકાશ પાડ્યો છે કે જ્ઞાન દશા એટલે શું ચીજ છે, કે તેને વિષય કષાયોમાં એ મગ્ન હોય, એકાકાર હોય, એવું વિપરીતપણું જેને, જે સામાન્ય રીતે સંસારી મિથ્યા દ્રષ્ટિઓને હોય છે, એવું સંભવતું નથી. ભલે ભગવાનની ભક્તિનો રાગ હોય, ભગવાનની સામે સૌધર્મ ઇન્દ્ર પગે ઘૂઘરા બાંધીને નાચે છે, જેમ કોઈ નાચનારી પગે ઘૂઘરા બાંધે, એનું પદ તો નીચેનું છે ને, એમ ભગવાનની મહાનતા પાસે ઇન્દ્રને એટલી નમ્રતા આવે છે ભક્તિમાં કે પગે ઘૂઘરા બાંધીને નાચે, તો પણ સૌધર્મ ઇન્દ્ર ત્યાં રાગમાં એકાકાર થતા. પણ આટલો બધો ભગવાનની ભક્તિનો રાગ ને ઉલ્લાસ દેખાય છે ને, કે છતાં એ રાગમાં એકાકાર નથી. રાગ છે પણ રાગમાં એકાકાર નથી. જ્ઞાન દશાની કોઈ વિશિષ્ટતા હોય તો આ છે કે રાગ હોવા છતાં રાગ થી ભિન્ન પડે છે એવું જે જ્ઞાન, તે જ્ઞાન જ્ઞાનની દશાને પુરવાર કરે છે. એવું એવી જ અજ્ઞાની ક્રિયા કરે ભગવાનની ભક્તિની, એ રાગમાં એકાકાર છે અને આ રાગમાં એકાકાર છે. બહારમાં બંનેનો દેખાવ સરખો એક જેવો લાગે તો પણ અંદરમાં બે વચ્ચે મોટો ફેર છે. એક રાગને સાધે છે અને એક વિતરાગ સ્વરૂપે આત્માને સાધે છે. બેની સાધના જુદી જુદી છે. એક અપરાધ કરે છે અને એક આરાધન કરે છે. આટલો મોટો ફેર છે તે અહીંયા બતાવવું છે. એ જ્ઞાનીનું ખરું સ્વરૂપ અંતરંગમાં કેવું છે.
જય હો દિગંબર, જય હો પરમ કૃપાળુ શ્રી મહાગુરુદેવ, જય હો વિરાગી દિગંબર જીનાથ.